સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 30/3/2015.
ભૂગોળ ખગોળનું વચનામૃતમ. શ્રીજી મહારાજે અષાઢી વર્ષ 1863ના કાર્તિક સુદી એકમથી પ્રબોધની એકાદશીની અંદર ગઢડામાં ભક્તિબાગમાં હરમાના વૃક્ષ તળે બેસીને શુકાનંદ મુનિ પાસે હરિજનો ઉપર ભૂદ્વીપ ખંડ, યુગ પરિમાણ અને પ્રલય વર્ણનપૂર્વક ભરતખંડમાં મનુષ્ય જન્મની દુર્લભતા વર્ણવી તેનાથી અન્ય લૌકિક પ્રવૃત્તિનો આગ્રહ નહીં કરતા મોક્ષરૂપી કાર્ય સિદ્ધ કરી લેવાના ઉદ્દેશથી પત્ર લખાવેલો તે વાત હરિલીલામૃતના 6ઠા કળશમાં 11-12 વિશ્રામમાં વર્ણવી છે. આ પત્ર તે જ આનુપૂર્વીવાળો હશે કે અન્યથા હશે તેનો વિચાર કર્યા વિના ઉપયોગનો જાણી પ્રથક છપાવ્યો છે. શ્રીમદ ભાગવતાદિ સદગ્રંથોને વિશે લખ્યું છે જે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે, ચિંતામણી તુલ્ય છે. જે દેહને ઇન્દ્રાદિક દેવતા ઈચ્છે છે તે દેવતાને વિષય ને વૈભવ, વિલાસ ને આયુષ્ય તે તો મનુષ્યના થકી ઘણું અધિક છે, પણ ત્યાં મોક્ષનું સાધન નથી થતું. મોક્ષનું સાધન તો ભરતખંડને વિશે મનુષ્ય દેહ પામ્યા થકી થાય છે, તે વિના બીજે કોઈ ઠેકાણે ને કોઈ દેહને વિશે થતું નથી. એ હેતુ માટે સર્વદેશથી મૃત્યુલોકમાં ભરતખંડને વિશે મનુષ્યનો દેહ પામવો તે અધિક છે, તેને તુલ્ય બીજું કોઈ 14 લોકમાં સ્થાનક નથી. જે 14 લોકના નામ આ મૃત્યુલોક છે તેથી ઉર્ધ્વ 6 લોક છે. તેમાં પ્રથમ ભુવરલોક છે, તેમાં મલિન દેવ રહે છે તેથી ઉર્ધ્વ. બીજો સ્વર્ગલોક છે, તેમાં ઇન્દ્રાદિક દેવ રહે છે તેથી ઉર્ધ્વ. ત્રીજો મહર્લોક છે, તેમાં અર્યમાદિ પિતૃદેવ રહે છે તેથી ઉર્ધ્વ. ચોથો જનલોક છે તેથી ઉર્ધ્વ. પાંચમો તપલોક છે. એ બે લોકમાં ભૃગવાદિ ઋષિ રહે છે તેથી ઉર્ધ્વ. છઠ્ઠો સત્યલોક છે, તેમાં બ્રહ્મા રહે છે. એ સત્યલોક સહિત 7 લોક છે. તે મૃત્યુલોકથી અધો જે હેઠા 7 લોક છે તેમાં પ્રથમ તો અતળ, બીજો વિતળ, ત્રીજો સુતળ. એ ત્રણેયને વિશે દૈત્ય રહે છે તેથી હેઠો તળાતળ, બીજો મહાતળ, ત્રીજો રસાતળ. એ ત્રણમાં નિશાચર રહે છે ને હેઠા કાયા તેથી હેઠો 7મો પાતાળ છે, તેમાં સર્પ રહે છે. એ 7 લોક તે મૃત્યુલોકથી હેઠા છે, તે સહિત સર્વ થઈને 14 લોક થયા. તેમાં મૃત્યુલોક છે તે શ્રેષ્ઠ છે. તે મૃત્યુલોકના 7 દ્વીપ છે, તે ચક્રાકાર છે ને તેને મધ્યે જંબુદ્વીપ છે. તે એક લક્ષ્યજોજનનો છે, તેને ફરતો ખારા જળનો સમુદ્ર છે, તે પણ 1-1 લાખ જોજનનો છે. તેથી બીજો પ્લક્ષ નામે દ્વીપ છે, તે 2 લાખ જોજનનો છે, તેને ફરતો સમુદ્ર તે પણ 2 લાખ જોજનનો છે. તેનું જળ ઇક્ષુ જે શેરડીના રસ જેવું છે ને તેથી ત્રીજો શાલમલી દ્વીપ છે તે ફરતો છે, તે 4 લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે તે 4 લાખ જોજનનો છે. તેનું જળ તે સુરા જે દારૂ તેના જેવું છે. તેથી ચોથો કુશદ્વીપ છે તે ફરતો છે ને તે 8 લાખ જોજનનો છે ને તેવડો ફરતો સમુદ્ર છે ને તેનું જળ ધૃત જે ઘી તે જેવું છે. અને તેથી પાંચમો ક્રંચદ્વીપ છે તે 16 લાખ જોજનનો છે ને તેવડો ફરતો 16 લાખ જોજનનો સમુદ્ર છે. તેનું જળ તે ક્ષીર જે દૂધ તે જેવું છે. તેથી છઠ્ઠો શાકદ્વીપ છે તે 32 લાખ જોજનનો છે, તેને ફરતો સમુદ્ર છે તે જેવડો છે. તેનું જળ તે દધિમંડોદ જે દહીં તેના ઘોળવા જેવું છે. તેથી 7મો પુષ્કરદ્વીપ છે તે 64 લાખ જોજનનો છે ને તેને ફરતો સમુદ્ર છે તે પણ 64 લાખ જોજનનો છે. તેનું જળ જે સુધા તે જેવું મીઠું છે. એવી રીતે 7 દ્વીપ છે, તેમાં આ જંબુદ્વીપ છે તે શ્રેષ્ઠ છે ને તે જંબુદ્વીપના 9 ખંડ છે. તે કેમ છે? તો એ દ્વીપ છે તેને મધ્યે સુવર્ણનો મેરુ પર્વત છે. તે પર્વતની તલાટીમાં ચારે પાસે ફરતો એક ઇલાવર્ત નામે ખંડ છે, તેમાં શંકરષણની ઉપાસના છે ને ત્યાં શિવજી મુખ્ય ભક્ત છે. અને વળી તે મેરુથી પશ્ચિમ દિશાએ એક કેતુમાળ નામે ખંડ છે, તેનું સુભગ એવું બીજું પણ નામ છે ને તેમાં પ્રદ્યુમ્નની ઉપાસના છે ને ત્યાં લક્ષ્મીજી મુખ્ય ભક્ત છે. અને વળી તે મેરુથી ઉત્તર દિશાએ 3 ખંડ છે, તેમાં પ્રથમ રમ્યક નામે ખંડ છે, તેમાં મત્સ્ય ભગવાનની ઉપાસના છે ને ત્યાં સાવરણી મનુ મુખ્ય ભક્ત છે, અને તેથી ઉત્તરમાં બીજો હિરણ્યમય ખંડ છે અને તેમાં કુર્મજીની ઉપાસના છે ને ત્યાં આર્યમાં મુખ્ય ભક્ત છે, ને તેથી ઉત્તરમાં બીજો કુરુખંડ છે ને તેમાં વારાહની ઉપાસના છે ને ત્યાં પૃથ્વી મુખ્ય ભક્ત છે. એ પાંચ ખંડ થયા. ને વળી તે મેરુથી પૂર્વ દિશામાં ભદ્રાશ્વ નામે ખંડ છે ને ત્યાં હયગ્રીવની ઉપાસના છે ને તેમાં ભદ્રશ્રવા નામે મુખ્ય ભક્ત છે. અને વળી તે મેરુથી દક્ષિણ દિશામાં ત્રણ ખંડ છે ને તેમાં પ્રથમ હરિવર્ષ ખંડ છે, તેને વિશે નૃસિંહજીની ઉપાસના છે ને પ્રહલાદજી મુખ્ય ભક્ત છે, ને તેથી દક્ષિણ દિશામાં બીજો કિમ પુરુષ નામે ખંડ છે, તેમાં રામ લક્ષ્મણજીની ઉપાસના છે, ત્યાં હનુમાનજી મુખ્ય ભક્ત છે, અને તેથી દક્ષિણ દિશામાં ભરતખંડ છે અને તેમાં નરનારાયણ દેવની ઉપાસના છે ને ત્યાં નારદજી મુખ્ય ભક્ત છે. એવી રીતે આ જંબુદ્વીપ તેના નવખંડ કયા. તેમને વિશે ભરતખંડ છે તે અતિશ્રેષ્ઠ છે. તે શા હેતુ માટે? તો બીજા આઠ ખંડ છે, તેમાં ભોગવિલાસના સુખ તો ઘણા અધિક છે, પણ મોક્ષનું સાધન ત્યાં થતું નથી, ને મોક્ષનું સાધન તે તો એક ભરતખંડમાં જ થાય છે. એ હેતુ માટે આ ભરતખંડને તુલ્ય 14 લોકને વિશે બીજું કોઈ ઠેકાણું નથી. અને વળી ભરતખંડ છે તેમાં પણ 13 દેશ છે, તે અનાર્ય કહેતા કઠોર છે, તે કહીએ છીએ. એક તો બંગાળ, બીજો નેપાળ, ત્રીજો ભૂટ, ચોથો કામાક્ષી, પાંચમો સિંધ, છઠ્ઠો કાબુલ, સાતમો લાહોર, આઠમો મુલતાન, નવમો ઈરાન, દસમો અસ્તંબોલ, અગિયારમો અરબસ્તાન, બારમો સ્વાલ, તેરમો પિલપિલામ. એ 13 દેશ મલિન છે, તેમાં જે મનુષ્ય દેહ પામે તેને મોક્ષના દાતા એવા જે સદગુરુ તેનો જોગ મળવો ને મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે. હવે બીજા 12.5 દેશ છે, તે આર્ય કહેતા ઉત્તમ છે. તેમના નામ જે પ્રથમ તો એક પૂર્વ, બીજો વ્રજ, ત્રીજો માલવ, ચોથો મારુ, પાંચમો પંજાબ, છઠ્ઠો ગુજરાત, સાતમો દક્ષિણ, આઠમો મલબાર, નવમો તિલંગ, દસમો દ્રાવિડ, અગિયારમો બારમલાર, બારમો સોરઠ. અડધો કચ્છ એ 12.5 દેશ ઉત્તમ છે. તેમાં સદગુરુ ને બ્રહ્મવેત્તા સંત છે, તેમનું પ્રગટપણું ઘણું રહે છે, ને તે દેશમાં મનુષ્ય દેહ પામે છે તેમને ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ સમજાય એમ છે, ને મોક્ષના માર્ગને જાણે એમ છે. તે કેમ જાણે? તો એ જે ઉત્તમ દેશ તેને વિશે ભગવાનના અવતાર ઘણા થાય છે, એટલા માટે એ દેશ શ્રેષ્ઠ છે. અને ભરતખંડના સર્વ મનુષ્ય છે તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય એમ છે, ને ન કરે તો ન થાય. માટે જે વિવેકી છે તેને હિંસા દોષ રહિત થઈને કુસંગનો ત્યાગ કરી સદગુરુ ને બ્રહ્મવેતા સંતનો આશ્રય કરીને તેમને સેવવા, ને તે સદગુરુ ને સંત તેમના લક્ષણ સદગ્રંથને વિશે લખ્યા છે, જે ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ આદિક શુભ ગુણ સંપન્ન હોય તેને ઓળખીને તેનો આશ્રય કરવો, ને તે કહે તેવી રીતે તેના વચનમાં પોતાના દેહ ઇન્દ્રિયોને અંતઃકરણ તે રાખવા, ને ભગવાનનું ભજન કરવું એ જ મોક્ષનું સાધન છે. તે જેણે ભૂતકાળે કીધું ને વર્તમાન કાળે કરે છે ને ભવિષ્ય કાળે કરશે તેને અમૂલ્ય મનુષ્ય દેહનો લાભ થયો એમ જાણવું, ને તેને સમજવું ને મોટો જાણવો. અને એમ નથી સમજતો ને તુચ્છ સંસારના સુખમાં લોભાઈને કાળના કોળિયા એવા જે ખોટા મદવાદી ગુરુ તેના વચન માનીને આવો મનુષ્ય દેહ અમૂલ્ય છે તેને ખૂએ છે, અને તે જગતમાં તો ડાયા કહેવાતા હોય તથા સમજુ કહેવાતા હોય તથા મોટા કહેવાતા હોય, ને તેની જગતમાં યશ કીર્તિ ઘણી હોય તે તો સર્વ સ્વપ્ન તુલ્ય છે. તેને સાચું માનીને તેમાં મોહ પામ્યા છે ને મોક્ષનો ઉપાય નથી સમજતા, તો તેને બ્રહ્મવેતા સાધુ ને સદગ્રંથ છે તે તેમને મૂર્ખ કહે છે, આત્મઘાતી કહે છે, ને તેમને પાછો ફરીને આવો મોક્ષ ક્ષેત્રમાં મનુષ્યનો દેહ મળવો તેનો વિલંબ તો ઘણો છે, તે સદગ્રંથને અનુસારે લખ્યું છે. જે આપણા વર્ષ 666 ને માસ 8 જાય છે ત્યારે બ્રહ્માનો એક લવ થાય છે, એવા 7 લવનું એક નિમિષ, તે આપણા વર્ષ 40,000 જાય ત્યારે બ્રહ્માનું એક નિમિષ થાય, એવા 7 નિમિષનું એક પળ, તે આપણા વર્ષ 24,00,000 જાય ત્યારે બ્રહ્માનું એક પળ થાય, એવા 7 પળની એક ઘડી, તે આપણા વર્ષ 14,40,00,000 જાય ત્યારે બ્રહ્માની એક ઘડી થાય છે, એવી 30 ઘડીનો એક દિવસ તે આપણા વર્ષ 4,32,00,00,000 થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. તે 4 જુગની એક ચોકડી 17,28,000 સતયુગ, 12,96,000 ત્રેતાયુગ, 8,64,000 દ્વાપર, 4,32,000 કળીના, 43,20,000 વર્ષ થાય ત્યારે એક ચોકડી થાય. એવી બ્રહ્માના એક દિવસમાં 1,000 ચોકડી જુગની થાય છે. તે બ્રહ્માના એક દિવસમાં 14 મનુ ને 14 ઇન્દ્ર તે તુલ્ય રાજ્ય કરીને નાશ પામે છે. એક મનુ ને એક ઇન્દ્ર આપણા વર્ષ 30 કોટી ને 85,00,000 ને 71,000 ને 428 ને તે ઉપરાંત માસ 6, દિવસ 25, ઘડી 42, પળ 51, નિમિષ 25, લવ 42 ને ઉપરાંત 12 લવનો 14મો ભાગ એટલું એક એક રહીને 14 ઇન્દ્ર થઈ જાય છે. તે બ્રહ્માના લવ નિમિષાદિક સર્વ દિવસમાં ઉપજીને નાશ થાય છે તેનું નામ પ્રથમ નિત્ય પ્રલય કહેવાય છે ને તે બ્રહ્માની એક રાત્રિ થાય છે ત્યારે બ્રહ્મા સૂવે છે. ત્યારે સ્વર્ગ મૃત્યુને પાતાળ એ ત્રિલોકીનો નાશ થાય છે. તે જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે તે આપણા વર્ષ 8,64,00,00,000 થાય ત્યારે બ્રહ્માની અહોરાત્રિ થઈને એક દિવસ થાય છે. તે દિવસ દિવસ પ્રતિ નાશ થાય છે ને દિવસાંતરે પાછું કરે છે ને તે નાશ થાય છે તેનું નામ બીજો નિમિત્ત પ્રલય કહેવાય છે. એ બ્રહ્માના એક દિવસની અવધિ કહી એવા 30 દિવસનો એક માસ, એવા 12 માસનું એક વર્ષ, એવા 100 વર્ષ બ્રહ્મા દેહ રાખે છે. તે બ્રહ્મા દેહ મૂકે ત્યારે એ 14 લોક સહિત બ્રહ્માંડનો નાશ થાય છે. ત્યારે પ્રકૃતિથી ઉપજું કારજ તે સર્વ પ્રકૃતિમાં લય પામે છે. એ ત્રીજો પ્રાકૃત પ્રલય કહેવાય છે. ચોથો આત્યંતિક પ્રલય થાય છે ત્યારે તો અનંત કોટી બ્રહ્માંડનો નાશ થાય છે. તે દિવસ તો પ્રધાન પુરુષનું કારણ એ જે પ્રકૃતિ પુરુષ તે પોતાને વિશે અનંત કોટી બ્રહ્માંડને પ્રતિલોમ કરીને પોતે અક્ષર પુરુષના તેજમાં લીન થાય છે તેનું નામ ચોથો આત્યંતિક પ્રલય કહેવાય છે. તે પ્રલય કાળે જેમ પ્રતિલોમ થાય છે તેમ ઉત્પત્તિ કાળે અનુક્રમે તેથી અનુલોમ જ ઉપજે છે. એ તો 4 પ્રકારના પ્રલયનું કહ્યું, પણ ત્રીજો પ્રાકૃત પ્રલય તે બ્રહ્માની આયુષ્ય અવધિનો કીધો. એવા 3.5 કોટી પ્રાકૃત પ્રલય થઈ જાય છે ત્યારે જીવ છે તે આવો મનુષ્ય દેહ પામ્યો હોય તે દેહ વૃથા ખોટા માયિક સુખ ને મતવાદી ગુરુને આશરે રહીને હારે છે. તે જીવ યમયાતના ને નરકકુંડના દુઃખ ને 1,84,00,000 જાતના જે દેહ છે તેના દુઃખ ભોગવીને તેમાં ફરીને પાછો 3.5 કોટી પ્રાકૃત પ્રલય કયા એવા થશે ત્યારે ફરીને મોક્ષ ક્ષેત્રમાં આવો મનુષ્યનો દેહ પામે છે. એટલો ફરીને મનુષ્ય દેહ પામવાનો વિલંબ છે. માટે હે ભાઈ સુજે તો આજ સમજીને મોક્ષના દાતા જે સદગુરુ ને સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ ઇન્દ્રિયો ને અંતઃકરણને વર્તાવીને પોતાના આત્માનું શ્રેય કરીને ભગવાનના ધામને પહોંચો ને જો આ જે વાત નહીં સમજો ને આવો મનુષ્ય દેહ મોક્ષના સાધનનું ધામ છે તે વૃથા હારશો તો ફરી પાછો આવો જોગ મળવાનો વિલંબ તો મોરે લખ્યો એટલો છે. તે પ્રમાણે ભોગવીને તે અવધિ પૂરી થશે. તે દિવસ જોગ મોક્ષ થવાનો થશે તે દી જો વિચારશો તો થશે ને નહીં વિચારો તો તે દી પણ મોક્ષ થશે નહીં એ સિદ્ધાંત વાર્તા છે. સમજુ હોય તે વિચારજો ને મૂરખને માથે તો શ્રુતિ સ્મૃતિની આમના નથી તે તો કોઈ એ વાતને સમજશે નહીં. શ્રી રસ્તુ હો. સજાનંદ સ્વામી મહારાજની જય.
સ્વામીની વાતુ પ્રકરણ 10 સર્વદેશી સમજણ.
વાત પેલી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સંવંત 1918 ના ભાદરવા સુધી પડવાને દિવસે અનાદિ મૂળ અક્ષર શ્રી ગુણાતીતાન સ્વામીએ વાત કરી જે બુદ્ધિ ઘણી હોય ને સર્વ પ્રકારનું જ્ઞાન હોય પણ દેહમાંથી પ્રીતિ તોડ્યા વિના ભજન થાય નહીં. આ જીવ અહીં ગોગલો કરીને બેઠો છે પણ અહીં તો નહીં રેવાય નહીં રેવાય નહીં રેવાય એમ ઢીચણે તાળી દઈ 3 વાર કહ્યું. વાત બીજી, વચનાણ રે સ્વામીએ વાત કરી જે લોજમાં મહારાજ પધાર્યા ત્યારે સાધુને પૂછ્યું જે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ તેના રૂપ કરો. પછી મુક્તાન સ્વામીએ હાથ જોડીને પાંચેના રૂપ કર્યા અને મુક્તાન સ્વામી ધ્યાનમાં બેઠા ત્યારે કૂતરી તુંબડી અભડાવવા વારે વારે આવે ને મુક્તાન સ્વામી વારે વારે લાકડી ઠપકારીને કાઢે, પણ પછી તો લાકડી મારી એટલે કૂતરી કાંવ કાંવ કરતી વહી ગઈ. પછી મહારાજે ધ્યાન સગુણ કે નિર્ગુણ એ પૂછ્યું ત્યારે મુક્તાન સ્વામી કહે નિર્ગુણ. પછી મહારાજ કહે ધ્યાન કરતા કૂતરીને લાકડી મારી તે ગુણ આવ્યા વિના મારી? ત્યારે પણ મુક્તાન સ્વામીએ ગુણ લીધો. તે હાથ જોડીને કહે જે ન હાકું તો તુંબડી અભડાવે ને સગડ મેલે નહીં તે કેમ કરું? વાત ત્રીજી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે દિવાનખાના ઉપર આચાર્ય મહારાજ આગળ સવારો સવાર સ્વામીએ વાતો કરી હતી. તેમાં સાંખ્ય યોગ નિષ્ઠા ઉપાસના અને બ્રહ્મ ભાવના અનેક વચનામૃતો વંચાવ્યા હતા ને ઘણી વાતો કરી હતી. આ તો દીસ માત્ર લખી છે. સ્વામીએ વાત કરી જે જ્યારે પ્રકૃતિ પુરુષ સુધીના કાર્ય માત્રને તુચ્છ જડ મિથ્યા નાશવંત ને દુઃખરૂપ સમજાશે અને અખંડ અવિનાશી અને સનાતન અક્ષરધામ અક્ષર મુક્તો અને પુરુષોત્તમને દિવ્ય સાકાર મૂર્તિ અને સુખ માત્રના રાશિ સમજાશે અને આ સાકાર અક્ષર બ્રહ્મના સાક્ષાત પ્રસંગે કરીને અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને મહારાજને પોતાના આત્માને વિશે અખંડ ધારી રાખશે ત્યારે મુક્ત થવાશે. મહારાજના અક્ષરધામ વિના કોઈ અવતારાદી કે પુરુષાદી કે તેમના સ્થાન અવિચળ મહારાજે કયા નહીં, એ બધા આત્યંતિક પ્રલયમાં નાશ પામે છે. ત્યાં પ્રશ્ન પૂછ્યો જે મહારાજે શ્વેતદ્વીપ ને બદ્રિકાશ્રમને તો વખાણ્યા છે, તેનો ઉત્તર કર્યો જે તો મહારાજને તપ વાલું છે અને એ બે સ્થાનો તપ પ્રધાન સ્થાનો છે, એથી આ લોકના મુમુક્ષુને માયાના કલેશ અને રાગ વળગ્યા છે તે ટાળવા માટે તે મહાતપના સ્થાનવાળાના જેવી રૂચિ રાખવી, એટલું જ મહારાજને કહેવાનું તાત્પર્ય છે. બાકી એ સ્થાનો તો પ્રકૃતિ પુરુષની અંદર નિર્ગુણ સ્થાનમાંના સ્થાન છે, પણ જ્ઞાને કરીને સ્થિતિ થાય છે ત્યારે તો પ્રકૃતિ ને પ્રકૃતિનું જે કાર્ય માત્ર તે કાંઈ નજરમાં આવતું નથી. માટે જ્ઞાનમાં તો અક્ષરધામ આગળ કોટી કોટી બ્રહ્માંડોનો પણ લેશ માત્ર હિસાબ નથી અને એ અક્ષરધામ સાકાર સ્વરૂપે મહારાજના દાસ ભાવે વર્તે છે અને ધામરૂપે પુરુષોત્તમ નારાયણ અને મુક્તોને ધારી રહ્યા છે. માટે મહારાજનો મુખ્ય હેતુ એ જ છે કે અક્ષરરૂપે થઈને મહારાજની ઉપાસના કરવી, તેને જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહ્યો છે અને મહારાજના સ્વરૂપમાં સર્વોપરી સાકાર અને સર્વકર્તાનો જે નિશ્ચય તેને જ મહારાજે નિર્વિકલ્પ સમાધિ કહી છે.
નિજાત્માનં બ્રહ્મરૂપમ બ્રહ્મભૂત પ્રસન્નાત્મા આત્મા રામસ્ય મુનયો.
એમાં કહ્યું તેમ જ્યાં સુધી નથી કર્યું ત્યાં સુધી મોટા મોટા કર્મવાદીઓ ઐશ્વર્યવાદીઓ અને શાસ્ત્રીઓ મહંતો અને પંડિતો એ સર્વ માયાના મહાપ્રવાહમાં જ વયા કરે છે. વળી આ ભરતખંડમાં આચાર્યો તો અનેક થઈ ગયા છે ને થાશે, પણ તમારી મોટપ આચાર્ય પદથી નથી. તમારી રહેણી મુમુક્ષુતા અને સ્થિતિ જોઈને તમારી ઉપર મહારાજનો અતિશય રાજીપો હતો અને અમને મહારાજે પંડે કહ્યું હતું જે ધર્મકુળમાં રઘુવીરજી જેવા કોઈ નથી તે એ વાત સાચી છે. કેમ જે તમે આજે એ અમારા વચનો માનીને અહીં પધાર્યા છો. બાકી આચાર્ય પદ તો બંધનકારી છે, તે અનંત પ્રકારના માન સન્માન રાજ વૈભવ અને ગુણમય વિષયોની પ્રાપ્તિ એ આદિ ત્રિગુણાત્મક મોટપ તો જીવને અધોગતિએ લઈ જાય છે. માટે તેમાં લેશ માત્ર સુખ નથી. આવા ગહન જ્ઞાનની પ્રાપ્તિ તો મહારાજ કે તેમના મેં પ્રત્યક્ષ અક્ષરધામ કે આ જાગા ભગત કે બાળ મુકુંદાસ બેઠા છે તે જેવા અનાદિ મહામુક્ત દ્વારા એ થઈ શકે છે. વેદ વેદાંતમાં નિરાકાર જીવાત્માનું જ્ઞાન છે અને તે જ્ઞાનના અંતે પણ નિરાકાર સ્વરૂપે નિરાકાર સર્વવ્યાપક બ્રહ્મમાં ભળી જવાનું કહ્યું છે. પરંતુ પરાત્પર સાકાર પુરુષોત્તમ નારાયણ અને સાકાર અક્ષર બ્રહ્મના અદ્વિતીય સ્વરૂપનું જ્ઞાન જેવું મહારાજે કહ્યું છે તેવું ક્યાંય નથી. માટે અક્ષર બ્રહ્મ રૂપે થઈને મહારાજના સ્વરૂપમાં અખંડ દિવ્ય ભાવે જોડાવું એ સર્વ જ્ઞાનનો સાર છે. મહારાજે પોતાની રૂચિ અને ઉપાસના લોયાના 14માં કહેલ છે. તેમાં મહારાજે ત્યાગ આત્મનિષ્ઠા અને ભક્તિને વિશે પોતાની રૂચિ જણાવી છે. તે મહારાજની એ રૂચિ ભેળી આપણી રૂચિ ભેળવીએ તો જ સુખ થાય. વળી આમાં મહારાજને સાકાર ઉપાસના કેવી છે તેથી કહે છે, જે સર્વથી પર એક મોટો તેજનો સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત અને અનંત છે અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન જે સહજાનંદ સ્વામી તે બિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંત કોટી મુક્તો બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્તોએ સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ અને તે ભગવાનને વિશે તેજનું અતિશયપણું છે. તેણે કરીને જ્યારે સભા સહિત તે ભગવાનના દર્શન થતા નથી ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિશે રૂચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શને કરીને અતિ સુખ થાય છે. આવી રીતની મહારાજે પોતાના સ્વરૂપની સાકાર ઉપાસના કહી છે. તેમાં એમ જણાવ્યું, જે વેદાંતીઓ કેવળ તેજને જ બ્રહ્મ કહે છે તેમાં અમારી રૂચિ નથી, પણ પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્તો એ ત્રણેય દિવ્ય અને સનાતન છે અને સિંહાસન ઉપર વિરાજિત પુરુષોત્તમ નારાયણના દાસભાવે અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્તો વર્તે છે. તે જેમ સૂર્ય અગ્નિ અને વરુણ સાકાર સ્વરૂપે પોતપોતાના લોકમાં રહ્યા છે એમ પોતાના અક્ષરધામમાં સાકાર સ્વરૂપે મહારાજ મુક્તોએ સહિત સદા બિરાજમાન છે એમ સાકારપણાની ઉપાસના મહારાજને પ્રધાનપણે પ્રતિપાદન કરવી છે. હવે એમાં તેજનો સમૂહ કયો તે શું, તો પુરુષોત્તમ અક્ષર અને મુક્ત એ સર્વનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે એમ લોયાના 15નામાં મહારાજે કહ્યું છે અને ત્રણેયના તેજનો સમૂહ એક કલા વિચ્છિન્ન અક્ષરધામમાં દેખાય છે. પણ તેમાં પુરુષોત્તમ ભગવાન તો અક્ષર બ્રહ્મ ને મુક્તો તે સર્વથી વિલક્ષણ છે. વળી ધામરૂપ જે અક્ષર તે પુરુષોત્તમનું શરીર છે અને પુરુષોત્તમ શરીરી છે એમ પુરુષોત્તમ નારાયણ સ્વયં વ્યતિરેક મૂર્તિ છે અને તેના અતિ ઉત્તમ સેવક અક્ષર બ્રહ્મા સદા સર્વદા વ્યાપીને શરીરી ભાવે અખંડ પ્રકાશી રહ્યા છે. છતાં દેહ દેહીની વિલક્ષણતા સેવક સ્વામી ભાવે ટળતી નથી. તેથી અક્ષરધામમાં મહારાજ બિરાજી રહ્યા છે એવું જ્યાં મહારાજ કહે છે ત્યાં સાકાર સ્વરૂપે અક્ષર સેવામાં હોય જ. તે મધ્યના 13નામાં પણ તેજ રૂપે ધામને આત્મા બ્રહ્મ અને અક્ષર કયા અને મૂર્તિને આત્માનું તત્વ પરબ્રહ્મ અને પુરુષોત્તમ કયા છે અને તેમાં પણ પોતાના સ્વયં સ્વરૂપનો જ મહારાજને નિશ્ચય કરાવવો છે. તેથી પોતે પોતાના વિશે અતિ ઉત્તમ મુક્તની સ્થિતિ પ્રમાણે ઉપદેશ આપે છે. કેમ જે છેવટમાં કહ્યું તેમ તે અક્ષરધામને વિશે જે પુરુષોત્તમની મૂર્તિ અખંડ બિરાજમાન છે તે જ પોતે પ્રગટ મૂર્તિ મહારાજ છે એમ સમજાવવાનો આગ્રહ છે. વળી મધ્યના 50નામાં પણ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ કેતા અક્ષરધામ કે જેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને પુરુષોત્તમ વ્યાપી રહ્યા છે તે અક્ષર બ્રહ્મને વિશે મૂર્તિમાન પુરુષોત્તમ અને તે પુરુષોત્તમના જે ભક્ત તે સંગાથે એ અખંડ પ્રીતિ જોડી રાખી છે એમ કહ્યું અને છેલ્લાના 31માં પણ એ જ રીતે કહ્યું છે અને આ લોયા 14માં પણ સભાએ સહિત પોતે બિરાજી રહ્યા છે એમ કહ્યું છે અને અક્ષરના બે સ્વરૂપનું પ્રતિપાદન તો પોતે જ કર્યું છે માટે પુરુષોત્તમ નારાયણ સાથે મૂળ અક્ષરને કયા હોય કે ન કયા હોય તો પણ તે સદા સર્વદા પુરુષોત્તમ નારાયણની સેવામાં જ રહ્યા છે એમ ઉત્તમ જ્ઞાની સમજે છે. પછી બીજા જે આચાર્યો થયા તેની વાત કરીને કહ્યું જે મહારાજે તેમાંથી જે સારું લાગ્યું તે પ્રવર્તાવ્યું છે પણ તે કોઈનો મત લઈને પોતે પ્રવર્તાવ્યો નથી. તે શું તે શંકર સ્વામીના અદ્વૈતમાં તો પોતાને રુચિ જ નથી કારણ એક બ્રહ્મ જ સર્વરૂપે થયું અને તે બ્રહ્મ વિના બીજું બધું મિથ્યા છે એમ માનવામાં ઘણા ઘણા દોષ આવે છે. નિર્ગુણ અને શુદ્ધ એવું જે બ્રહ્મ તે જ અજ્ઞાનથી પરાભવ પામી માયિક ઉપાધિવાળા અનેક જીવ ઈશ્વર રૂપે બને છે અને પાછા આ સ્વરૂપ જ્ઞાન થયે સતે તે બધા પાછા બ્રહ્મ થઈ જાય છે એ વાત માન્ય રાખવામાં આવી નથી.
એકમેવા દ્વિતીયમ બ્રહ્મ
એવો અર્થ પણ બીજા કરે છે તે મહારાજને માન્ય નથી રાખ્યો. મહારાજે તો લોયા 13માં એ પરબ્રહ્મ નારાયણ જેવા તો એક નારાયણ જ છે કહેતા તે જેવા થવાને અક્ષર બ્રહ્મ પર્યંત કોઈ સમર્થ નથી એવા એ અદ્વિતીય છે એવો અર્થ કર્યો છે. પણ સંન્યાસીઓ કૂતરા ગધેડા આદિ સંસ્કૃતિમાં સબળતા જીવોને નિર્ગુણ બ્રહ્મ માને છે અને જેમ પાણીમાં પાણી મળી જાય તેમ મર્યા પછી નિરાકાર બ્રહ્મમાં ભળી જવારૂપ મોક્ષ માને છે એવો મત મહારાજે અમાન્ય કર્યો છે. તે જેમ પરબ્રહ્મ અદ્વિતીય છે તેમજ અક્ષર બ્રહ્મ પણ અદ્વિતીય છે.
એકોહમ બહુશ્યામ પ્રજાયેય
એ શ્રુતિનો અર્થ બીજા કરે છે કે ભગવાન પોતાની ઈચ્છાથી સર્વ જીવ ઈશ્વર રૂપે થયા છે કે પોતે કરોળિયાની પેઠે પોતાની લીલા વિસ્તારી છે તેમ નથી એમ મહારાજે પ્રથમના 41માં કહ્યું છે. મહારાજનો મત તો એ છે જે ઉત્પત્તિ કાળે ઉત્પત્તિ સર્ગમાં પુરુષોત્તમ ભગવાન પોતે અક્ષર દ્વારા અંતર્યામી રૂપે કરીને સર્વમાં પ્રવેશ કરીને ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે તેથી મહારાજે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મતને માન્ય રાખ્યો છે અને તેમાં અદ્વૈત તો છે પણ મુક્તિ દશામાં મુક્ત સેવક રૂપે જુદો રહીને અહીંની જેમ ધામમાં સેવા કરે છે એમ એમનો મત જણાય છે. પરંતુ મહારાજનો સિદ્ધાંત તો એ છે જે અક્ષરરૂપ થયો જે ભક્ત તેને પોતાની ભક્તિનો અધિકાર છે અને અક્ષરરૂપે મહારાજના પ્રગટ સ્વરૂપમાં ઇન્દ્રિયો અંતકરણ અને અનુભવ વડે ભગવત સ્વરૂપે મહારાજના તાદાત્મ્યપણાને પામીને મહારાજ સાથે પરમ અદ્વૈત ભાવ અનુભવે છે ને તે રીતે પરાત્પર પુરુષોત્તમ ભગવાન અને અક્ષરરૂપ મુક્ત તે બંનેની દિવ્યાકારે સાયુજ્ય ભાવે અખંડ ઐક્યતા કહી છે. હું જુદો છું ભગવાન જુદા છે એવી ભાવના ત્યાં રહેતી નથી પરંતુ દ્રષ્ટા દ્રશ્ય અને દર્શનનો જે દશામાં વિરામ થાય છે અને જ્ઞાની જ્ઞાન અને જ્ઞેય એકરૂપ થઈ જાય છે તેવી નિરંજન પરમ સામ્ય મુપૈતી એવી અક્ષરરૂપ થયો જે મુક્ત તેની પુરુષોત્તમ નારાયણ જે મહારાજ તેની સાથેની પરમ અદ્વૈતતારૂપ અતિ ઉત્તમ મુક્ત દશા મહારાજના ઉપદેશમાં આવે છે અને એ રીતે મહારાજે પોતાનો સ્વતંત્ર અક્ષર મત પ્રવર્તાવ્યો છે પણ આમાં જાજાની નજર પડે તેમ નથી. એવી સ્થિતિ તો અમારા સાક્ષાત સંબંધથી અને કૃપાથી કે અમારા થકી એવી સ્થિતિ જેણે દેહ છતાં જ સિદ્ધ કરી હોય એવા મુક્ત થકી જ થાય છે. નાન્ય પંથા વિદ્યતે અનાય બીજા કોટી સાધને તે પ્રાપ્ત થઈ શકતી નથી. આ વાતો સાંભળીને આચાર્ય મહારાજને પરમ શાંતિ અનુભવાતી હતી અને સ્વામીને વિનય વચને બહુ રાજી કર્યા. આવી રીતે સ્વામીએ તો બહુ બહુ વાતો કરી છે, પણ આ તો દીસ માત્ર જ લખી છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 24. સુખ દુઃખ. કડીમાં નૃપને શ્રીહરિએ વાત કરતા કહ્યું, સુખ માત્ર સમજણમાં છે. જેણે ભગવાનને રાખ્યા છે તેની પાસે સુખ સદાય રહે છે, એવું માને તેને પણ સુખ મળે છે. અલૌકિક સમજણ વિના તો ફાવે તેવી મોટી સ્થિતિમાં પણ દુઃખ જણાયા વિના રહે નહીં. રાજના સુખે કરીને જે સુખી છે તેને સંત અતિ દુઃખી સમજે છે, માટે અનંત સુખ સમજણમાં જ રહ્યું છે. જેટલા બ્રહ્માંડના દુઃખો છે તે રાજ્યના સુખમાં રહેલા છે, એટલે રાજપાટના સુખને લેશ પણ સુખ માનવું નહીં. રાજનું સુખ વિષ સમાન છે. પ્રહલાદ, પ્રિયવ્રત, ઋષભદેવ, ચિત્રકેતુ, ઉત્તાનપાદ, પાંચ પાંડવ એ સર્વે રાજ કરતા વનમાં જઈ પ્રભુ સ્મરણમાં અધિક સુખ માન્યું હતું, જેથી રાજનો ત્યાગ કરતા વાર ન લાગી. જેટલો અધિકાર એટલું દુઃખ, રાજ અધિકાર થોડો એટલું દુઃખ ઓછું. ખરું સુખ તો ભગવાન ભજવામાં જ છે, જેટલા ભજાય તેટલો લાભ. દુઃખ થાય તેવું સુખ દેતા અમને આવડતું નથી. ફરી ક્યારેય દુઃખ ન આવે એવું સુખ દેતા અમને આવડે છે. જેતલપુરના મહોલમાં શ્રીહરિએ સત્સંગ કરવાની રીત હરિજનોને કહી કે જપ, તપ, દાન આદિક ધર્મ શુદ્ધ થઈને પાળે ત્યારે દેવલોકનું સુખ પામે અને મનોવાંછિત ભોગ મળે. પણ હરિ ભજવાની શુદ્ધિ રહે નહીં. પ્રલયમાં જ્યારે ભોગ નાશ પામે ત્યારે અલ્પદેહમાં જન્મવું પડે, તેથી કરીને દેવલોકને નરકના ખાડા જેવો કહ્યો છે. હરિના સંબંધ વિનાના જે બ્રહ્મલોક પર્યંતના સુખ તે બધા પ્રાકૃત ગણાય. વડતાલમાં શ્રીહરિ કહે, માયિક સુખમાં જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી અમાયિક સુખ ન જ મળે અને ભવ ભટકણ પણ મટે નહીં. શ્રીહરિએ જીવેન્દ્ર નૃપને વાત કરતા કહ્યું, જ્ઞાનરૂપી નેત્રથી અંતરમાં તપાસે ત્યારે વિપરીત મતી જોવામાં આવે. જીવ દેહમાં રહ્યો છે ત્યાં સુધી તેને ગુણનો સંબંધ છે, તેમાં સત્વગુણ તે શુદ્ધ છે. તમોગુણ રજોગુણમાં અંતર અશુદ્ધ રહે છે, ગુણ દેહના છે, પણ જીવમાં તેની સાથે એકાત્મ સંબંધ થયો છે જેથી તે દોષ જીવના ગણાય છે. અને સુખના ફળને જીવ ભોગવવા ઈચ્છે છે માટે જ તેને દુઃખનું ફળ પણ મળે છે. જ્યારે સત્સંગ થાય છે ત્યારે સુખ અને દુઃખ આપનારા કર્મ બળી જાય છે. સંતના વચનથી ભગવાનનો આશ્રય કરવો તે સર્વસાધનમાં અધિક સાધન છે. મેઘપુરમાં જન્માષ્ટમીના ઉત્સવ ઉપર એકત્ર થયેલ હરિજનોને શ્રીહરિ કહે, વિવાહમાં પુત્રને નિમિત્તે બાપ ગાળો સાંભળીને રાજી થાય છે, પણ દ્વેષ રાખતો નથી, તે અજ્ઞાને કરીને સહન કરે છે. તેમ હરિભક્તે જ્ઞાને કરીને વર્તવું એ અમારી આજ્ઞા છે. તેને પાળશો તો કોઈ દિવસ દુઃખી નહીં થાવ. મનુષ્ય દેહનું દુઃખ તો કંઈ નથી, તેના કરતા તો જન્મ મરણના દુઃખ અપાર છે, પણ એ અજ્ઞાનથી અંધ થયેલાને દેખાતા નથી. મૂળીલા ગામમાં શ્રીહરિએ સંતોને વાત કરતા કહ્યું, કોઈ પણ સુખ છે તે દુઃખ વિના આવતું નથી. જેને ભગવાનનું સુખ સર્વથી અધિક મનાયું હોય તે તો પોતાને જેમ વધુ દુઃખ પડે તેમ તેને સુખ માની આનંદમાં રહે, કારણ કે તે જાણે છે કે ભગવાનનું સુખ અતિ દુર્લભ છે, તે અતિ દુઃખ સહ્યા વિના પ્રાપ્ત થતું નથી. ને અહીંનું જે કંઈ સુખ કહેવાય છે તે હકીકતે દુઃખ જ છે, છતાં એ દુઃખને સુખ સમજીને તેની પાછળ ઉદ્યમ કરે છે તે ભૂલ્યો છે, તેનો ભાવ ફર્યો છે. જૂનાગઢમાં શ્રીહરિએ દામોદર કુંડ જતા વાત કરી, બ્રહ્માંડના જેટલા કંઈ સુખ કહેવાય છે તે સઘળા દુઃખમય છે અને અસત્ય મિથ્યા છે એવું જે સમજે તે અપાર બુદ્ધિવાળો છે. તે ક્યારેય દૈહિક સુખમાં લોભાતો નથી. દૈહિક સુખમાં જે લોભાય છે તેને અંધ તમસથી અવરાયેલો જાણવો એ અજ્ઞાન અંધકાર ગાઢ છે. તે સત્સંગ સત્પુરુષના સંગ વિના ટળતો નથી. શ્રી હરિએ ભુજમાં જગજીવનને ઉપદેશ દેતા કહ્યું, જીવ જતા મળદું થઈ જાય અને ભસ્મ કીટ કે મળરૂપ બની જાય એવો આ ક્ષણ ભંગુર દેહ પરાધીન છે, છતાં જીવ તેને માટે મિથ્યા મમત્વે કરીને ખુવાર થાય છે. આ જીવ દેહને દેહના સંબંધીને કાજે જે કંઈ પાપ કરે છે તે રજે રજ પાપનું ફળ તેને ભોગવવું પડે છે. એક પાપનું ફળ હજાર ગણું મળે છે. દેહે કરીને જેટલા જીવ અહીં મારે છે તે પ્રત્યેક જીવ તેને તે તે દેહમાં હજાર વખત મારે છે. માટે આવું દુઃખ સહન કરવાની તૈયારી હોય તેણે પાપ કરવું, નહીં તો પાપ કરવાથી ડરવું, દૂર રહેવું. અમારા આશ્રિત સત્સંગીએ તો જૂ માંકડથી માંડી પશુ સુધીના કોઈ પણ પ્રાણીની હિંસા કોઈ પ્રકારે કરવી નહીં. થોડા પાપમાં અપાર દુઃખ રહેલું છે એમ સમજી અહોનિશ ડરતા રહેવું. વઢવાણમાં તુલસી દુબેના ઘરે શ્રી હરિએ વાત કરતા કહ્યું, આગળ જે જનોએ સત્સંગ કર્યો છે તેની રીત તપાસવી. તે રીત તપાસ્યા વિના સત્સંગના શુભ ગુણ આવે નહીં અને તેથી નિષ્દિન અમારી પાસે રહે તો પણ દુઃખ ટળે નહીં. વિવેકમાં અપાર સુખ રહેલું છે. જેવો સ્વભાવ હોય તેવું સુખ પામે છે. સમજણ વિનાના જનો સુખ દુઃખ પામતા રહે છે. ધાર્યું મળે ત્યારે સુખ પામે ને ન મળે ત્યારે દુઃખ પામે. માયિક ભોગ સુખ દુઃખથી મિશ્રિત છે એમ જાણી આનંદમાં મગ્ન રહેવું. કોઈનો દોષ લેવો નહીં. ખોખરા મહેમદાવાદમાં શ્રીહરિએ સંતોને વાત કરતા કહ્યું, હરિમાં અપાર અને અવિચળ સુખ રહેલું છે. તેથી તેમને પ્રસન્ન કરવા માટે રાજ્ય સમૃદ્ધિને છોડીને ત્રિલોકીના રાજાઓ પણ દેહ અને દેહના સુખનો ત્યાગ કરી પ્રભુપદમાં પ્રીતિ કરી ગયા છે. ભગવાનમાં જ્યારે અગાધ સુખ મનાયું ત્યારે વન પર્વતમાં જઈને રહ્યા અને માગ્યા વિના જે કંઈ કૌપિન કંથા વગેરે ફાટ્યા તૂટ્યા મળે તેનાથી નિર્વાહ કર્યો. ભય માત્ર તજી નિર્ભય થયા. ગઢપુરમાં વણિક પાસે વાત કરતા શ્રીહરિ કહે, જે ભગવાનથી ડરીને ધર્મના માર્ગે ચાલે છે તે સુખી થાય છે. આ લોકનું સુખ અતિ અલ્પ છે, તેને માટે અપાર ઉદ્યમ કરે છે. જેમ સૂકા હાડકાને ચાટીને કૂતરું તેમાં સુખ માને છે તેમ અજ્ઞાની જીવો સુખથી રહિત જગતના પદાર્થોમાં સુખ માને છે. યથાર્થ સત્સંગી હોય તેને જ આવી અલૌકિક સમજણ હોય છે. જેને ખપ નથી તેવા પંડિતો ધર્મ અર્થ અને કામપરાયણ વચનો શાસ્ત્રમાંથી ગ્રહણ કરે છે ને દેહના પોષણ માટેના ઉપાયો લોકમાં પ્રવર્તાવે છે અને અલ્પસુખને માટે કુટુંબે સહિત બધા સંસારમાં ડૂબી રહ્યા છે. ખેડામાં વિલાયતી સાહેબને શ્રીહરિ કહે, અમારી રીત એવી છે કે આ લોકના સુખદુઃખ પર તાન રાખવું નહીં, કારણ કે તે બહુ દિવસ રહેવાના નહીં. વિરાટના એક દિવસમાં 14 ઇન્દ્ર મરે છે, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળી એમ 4 યુગની એક ચોકડી કહી છે. તેવી 71 ચોકડી સુધી એક ઇન્દ્ર રાજ કરે છે ને અંતે નાશ પામે છે. એવા એક ઇન્દ્રની હયાતીમાં કેટલાય ચક્રવર્તી મરે છે એમ આ લોકનું સુખ દુઃખ ક્ષણભંગુર છે. જે ક્ષણભંગુર સુખ માટે યત્ન કરે તે બુદ્ધિશાળી ન કહેવાય. પરદેશ જઈને ઉદ્યમ કરે ને બહુ ધન કમાય તેને લોક બુદ્ધિશાળી કહે છે, પણ તે બુદ્ધિશાળી નથી, અલ્પમતી છે. અહીંના લોક ભોગ કાજે જેટલો કંઈ ઉદ્યમ કરે છે તે ઘાંચીના બળદ જેવો છે. જેમ ઘાંચીનો બળદ આખી જિંદગી ચાલે પણ ઠેરનો ઠેર જ રહે છે. માટે ઉદ્યમ એવો કરવો કે જે શાશ્વત સુખ આપે, ક્યારેય નાશ ન પામે.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
દાન સ્વામી મહારાજની જય. અનેક સંતની સાથે હું ખાનગી બેઠો હતો. કોઠારી સ્વામી અક્ષર ગુરુ સ્વામી ખાસ ધ્યાન રાખે. હજુ પ્રથમના સૂરની 60% ખબર નથી. પ્રથમ 67 એટલું અદભુત ભૂતના જ છે એની ખબર નથી. મધ્ય 41 તરફ કંઈક નજર કંઈક ચોટી છે. હવે તો આપણને સમય નથી દોડવાનો, પણ તમે વડીલો એ વતના એક એક સમજાવતા રહેજો. યુવકો માટે પ્રાદેશિક સંતો એટલું સરસ પ્લાનિંગ કરે કે એક ગાડી પર ડબલ કામ થાય. કરતા આવડવું જોઈએ, કોઈ ધગસ જોઈએ. પ્રથમના 16 બહુ 10 મિનિટમાં હું સમજાવું છું. આત્માને ખાલી કરવા માટેનું સર્વોપરી વતન ટુ વોમિટ આઉટ ધ બેડ નેચર્સ. એ થર છે, પ્રકૃતિ સ્વભાવના થર છે. આપણે એ કાઢવું જ છે. ચાર વસ્તુમાં ફર્મ રહેવું પડે, સામાન્ય વતના જ નથી. પહેલો મુદ્દો છે ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. ગુણ ગાવા એ સત, અવગુણ લેવું એ અસત. બહુ ડાયનેમિક વાક્ય ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. ઇતિહાસમાં તો મળે જ નહીં, ખબર જ નથી બીજા અવતાર યુગ પુરુષોને. ગુણ ગાવા એ સત, અવગુણ લેવું એ અસત. લોકોએ વર્ણન કર્યું માયા અને અમાયિક અને માયિકનું વર્ણન કર્યું. ભગવાન સ્વામિનારાયણે અંતર જોઈને કહ્યું ગુણ ગાવા એ જ પરમ સત્ય સ્વરૂપ છે, પરમ સત્ય માર્ગ છે. કોઈ પણ વ્યક્તિનો ગુણ લેવા જયારે તમે પ્રયત્ન કરશો ત્યારે તમને 3 વસ્તુ નડવાની છે. એક તમારો રાગ, એક તમારો સાત્વિક અહમ. રાગ એટલે પંચ વિષય. બીજું તમારું સાત્વિક અહમ, માનીનતા સમજણ. અને ત્રીજું તમારું ડર ને દંભ. હેતવાળાનો ગુણ લઈ શકાશે, દરેકનો ગુણ લેવો હોય તો ખૂબ અઘરું પડી જશે. પણ સ્વભાવ આ જ બનાવી દેવો છે, ગુણ જ લેવો છે, બીજું કાંઈ લેવું નહીં, કરવું જ નથી. બીજું એટલે સ્વભાવ આ બનાવી દેવો પડે બસ. અને જ્યાં આગળ મન વિરોધ કરે ત્યાં ભજન કરવાનું છે. એ મહારાજ બળ આપો. તમારામાંથી બધું એનામાં આવ્યું છે, અમારામાં આવશે. તમે કોઈનો ગુણ નહીં લઈ શકો તો ભગવાન તમારો તમને બુદ્ધિઓ ક્યારેય નહીં આપે. આ એક વાક્ય નથી. તમે કોઈનો ગુણ નહીં લઈ શકો તો ભગવાન તમને બુદ્ધિઓ ક્યારેય નહીં આપે. આ વાક્યનું હું ફરી સમજાવીશ. ચાલો, મહારાજ બહુ કામ છે. દર્શન કરવા હતા ને હું 10 દાડે આવવાનો, એટલે મેં ચાલો મળી લો. પણ ગુણ લેતા લેતા યુદ્ધ કરવું પડે, ખરેખર યુદ્ધ કરવું પડે. સમકક્ષાના ભેરુઓ હોય, હું મહાન સ્વામી ડોક્ટર સ્વામી ઈશ્વરચરણ વિવેક સાગર અક્ષર વિજય સ્વામી, એમાંથી કોઈના ગુણ બાપા આમ શરૂ કરે તો બીજાને અહીંથી અંદર શરૂ થતું. આમ 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 જાગે ઈર્ષાની, બેચેની થાય, ગમગીન થાય. એ આપણો દેહભાવ છે, એને આપણે કોઈ સંબંધ નથી. ગમે તેવા કશાનું દર્શન થાય, કોઈ ગભરાવાની જરૂર નથી, પકડી રાખવાની જરૂર છે. તમારું મન નેગેટિવ વિચારોમાં ફસાવવું ન જોઈએ. નેગેટિવ વિચાર ઉઠે એ જુદી વસ્તુ છે, નેગેટિવ વિચારમાં ફસાઈ જવું એ બીજો વિચાર, બીજી અવસ્થા છે. મને મિલન માટે કોઈ ભાવફેરનો સંકલ્પ ઉઠ્યો કે 800 છે, તરત જ આઈ મસ્ટ બેલેન્સ. એકે સાથે મને 10 સંકલ્પ ઉઠવા જોઈએ. કામ કરે છે, અહીં આવ્યો છે, માગે ચડ્યો છે, સુરુચિ છે, ભગવાન સંભાળશે, કામ થઈ જશે. ત્રીજું, તરત જ વિચાર ઉઠવો જોઈએ, જ્યાં સુધી મેં મારું સાફ નથી કર્યું ત્યાં સુધી બીજાનું જોવાનો એ પાપી મન સમજી લે છે, એટલે કોઈનું જોવાનું મન નહીં થાય. પેલું તો અમે વાત કરીએ તો એવું તો કરવું જ, હજુ આ બંધ આ હજુ થયું જ નથી, મને કોઈનું જોવાનો અધિકાર નથી. પકડી રાખો, બસ 3 મહિના પકડી રાખો. અંતકરણ તમારા થઈ જાય, ઇન્દ્રિયો તમારા થઈ જાય, આવડતું નથી. આ તો આપણે સાથે જ રહેવાના જ છીએ, બહુ ચિંતા કરવાની બહુ જરૂર નથી. એથી આગળ બીજી વાત, હજુ તો આને 1000 વખત સમજાવવાનો. કેટલું આપણે માયાના નથી, ભગવાનના છે. કોણ બોલે છે? અર્જુનદાસ સ્વામી. ના છોકરા બોલે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. અક્ષરધામના છે પણ માયાના નથી, અમે ભગવાનના છે પણ માયાના નથી, એ પકડી રાખવાનું છે.
આત્મીય સમાજની જય જય જય. ગુરુ હરિ સુવર્ણ દીક્ષા મહોત્સવની જય જય જય.